આ 30-30 વર્ષના વાણા વાયા જ્યારે પણ આ ગામમાં હોય ત્યારે કદી પણ દર્શન વિનાનો મારો દિવસ નથી એમ એવું નક્કી કરજો, પ્રતિજ્ઞા કરજો. આપણે ભગવાનના ભક્ત છીએ, ક્યારે પણ પોસાય તેવી પોઝિશન નિર્માણ થાય તો એ દારૂ આદિક મીઠ આદિકના વેસનો આપણા જીવનમાં ન હોય. તમારે પાછું બહુ સાવધાન રહેવું પડે, કારણ કે તમારે યોગ બહુ થઈ જાય. ખૂબ સાવધાન, ખૂબ સાવધાન. આ જગતના વ્યવહાર બધા રાખવા, બધા વ્યવહાર રાખવા, પરંતુ મોક્ષ બગડે એવો એક પણ વ્યવહાર નહીં રાખો, એક પણ વ્યવહાર નહીં. સાફ સાફ હાથ જોડીને કહી દેવું, વિનંતીથી કહેવાય તો વિનંતીથી કહી દેવું, આંખ કાઢીને કહેવાય તો આંખ કાઢીને કહી દેવું, પરંતુ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. ક્યારેક સરળતાથી થઈ શકે એમ તો સરળતાથી કહેવું, ભાઈ એ મને નહીં પોસાય હું નહીં લઉં, અને કદાચ જરૂર પડે તો આંખ કાઢીને, અરે પોસાય તે પોઝિશન નિર્માણ થાય, બાકી મારા મોઢમ દારૂ ન હોય હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, આંખ કાઢીને પણ કહી દેવું. જ્યારે જેવી જરૂર પડે તેવો પ્રયોગ કરીને પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય એનું પૂર્ણ અનુસંધાન ભગવાનના ભક્તો રાખજો, પૂર્ણ અનુસંધાન રાખજો. અનું તો એમ કહું, ભૂગાઢ એટલે ગોકુળિયું ગામ છે, ભગવાન સ્વામિનારાયણ ગામ ઉપર અઢળક રાજી થયા છે. મને સંકલ્પ થાય છે કે યુવાનોના કપાળ ક્યારેક ક્યારેક કોરા દેખાય છે, એના કપાળમાં ભગવાન સ્વામિનારાયણનો શિકો લાગી જાવો જોઈએ તિલક ચાંદલાનો. યાદ રાખજો, માલ એનો એ હોય, માલ એનો એ હોય, પરંતુ જ્યાં સુધી કંપનીનો શિકો ન લાગે ત્યાં સુધી એની કિંમત નથી થતી. માણસ બજારમાં માલ ખરીદવા જાય તો તરત જોવે કઈ કંપનીનો છે, કયા દેશનો છે, અને મેડ ઇન જાપાનનો શિકો જોવે, અડફલે નું પાડી લે. મફતલાલની મિલનું કાપડ છે, અડફલે નું પાડી લે. ભગવાનના ભક્તો, કપાળની અંદર તિલક ચાંદલો અવશ્ય મેવો હોવો જોઈએ. કદી એવો દાવો નહીં કરો અમે તિલક ચાંદલો ભલે નથી કરતા પણ જીવન બહુ સારું છે. હું એવું નથી કહેતો કે તમે તિલક ચાંદલો કરીને જીવનને બગાડી નાખો, જીવનની દિવ્ય જીવો, સાથે કપાળમાં તિલક ચાંદલો પણ કરો. તિલક ચાંદલો એ ભગવાન સુધી પહોંચવાનો એડ્રેસ છે, મોટા સંતો કહેતા એડ્રેસ છે. પત્ર ગમે તેટલો તમે સરસ લખો પણ ઉપર એડ્રેસ ન કરો તે પત્ર જાય ક્યાં, એમ જાય ક્યાં. મોટા મોટા સંતો તો બહુ સરસ દ્રષ્ટાંતો આપતા કે જેમ ટપાલ પેટીમાં નાખેલી ટપાલ પછી પોસ્ટ ઓફિસમાં બધી ભેગી થાય, એમ બધા જ આત્માઓ દેહને છોડી છોડીને ચિત્રગુપ્તની પાસે ભેળા થાય ને પછી અલગ કરે, અને અલગ કરે, અલગ કરતા જાય, એડ્રેસ જોતા જાય. ઊભા બે જો લીટા જોવે તુરંત એમ કે આ તો 1-1, આ કોનું એડ્રેસ, તો કે ભગવાન કૃષ્ણ નારાયણનું એડ્રેસ, જવા દો ગોલોકમાં. 1-1-1 જોશે, આ કોનું એડ્રેસ છે, ભગવાન રાઘવનું એડ્રેસ, જવા દો વૈકુંઠ લોકમાં. 1-0-1 કોનું એડ્રેસ છે, સ્વામિનારાયણનું એડ્રેસ, જવા દો અક્ષરધામમાં. અને એમ કરતા પત્ર હાથમાં આવશે, આમાં કઈ એડ્રેસ જ નથી, તો જવા દો ગોડાઉનમાં. એડ્રેસ વિનાનો પત્ર નાખવો ક્યાં? માટે તમામ યુવાનોને મારી ભલામણ છે, એક એક યુવાનોના કપાળમાં તિલક ચાંદલો હોવો જોઈએ, એક એક વ્યક્તિ પૂજા પાઠ કરીને પછી ઘરમાંથી પગ બહાર મૂકવો જોઈએ. આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, આપણે કોણ છીએ એ વાત આપણે અનુસંધાન હોવી જોઈએ, આપણે કોણ છીએ. અને યાદ રાખજો, કપાળમાં તિલક ચાંદલો કરતા હોય, પાછા બીડી પીતા હોય, તમાકુ ખાતા હોય, ગુટકા ખાતા હોય, એ બંધ કરી દેજો. કારણ કે લોકોને વિશ્વાસ છે, જ્યારે સિક્કો મેળીને જાપાનનો જોયો, સિક્કો મેળીને જાપાનનો જોયો ને પછી એ માલ ખરાબ ન હોય, સારો જ હોય, એમ જેના કપાળમાં ભગવાન સ્વામિનારાયણનો સિક્કો લાગી જાય, એ માલ સારો જ હોવો જોઈએ. માલમાં પછી તમાકુ ન નીકળે, એમાં માવો ન નીકળે, ગુટકો ન નીકળે, કોઈ કુટેવ ન નીકળે, બસ એનું લક્ષ, બસ કોઈ પણ ભોગે ભગવાનને રાજી કરી લો, એક જ લક્ષ હોવું જોઈએ. ભગવાનના ભક્ત, બહુ દિવ્ય જીવન આપણે જીવવાનું છે, બહુ દિવ્ય જીવન જીવવાનું છે. ભગવાન જે દાડે દેહને છોડીએ ને ત્યારે એકલાની હજારો મુક્તોને સાથે લઈને તેડવા આવે, હજારો મુક્તોને, મુક્તોને એમ કહી દે, હાલો આજ તો ફલાણા મુક્તને તેડવા જવું છે, ફલાણા ભક્તને તેડવા જવું, મહારાજ તમે એકલા, એકલા નહીં, એ ભક્ત એવો છે, હજારો ભક્તને લઈને મારે તેડવા જવું પડશે, હજારો વિમાનો લઈને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે. અરે ભગવાન શ્રી હરિ વિમાન લઈને તેડવા આવે ત્યારે વિમાન ઠઠ જામી જાય, અને આ દેહ ને જયારે છોડતા હોય ભગવાન શ્રીનું મોઢું પણ મલક મલક મલકાતો હોય, સાબાશ સાબાશ, જે કરવા માટે મેં તને ભૂમંડળ ઉપર, ધરા ઉપર જન્મ આપ્યો હતો એ કાર્યને તે સફળ કર્યું છે, અને ભગવાન શ્રીનું મલક મલક મોઢું મલકાતો હોય, સાબાશ સાબાશ સાબાશ. અને આ દેહ છૂટતો હોય, અને દેહ જયારે છૂટતો હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણ સામે ઉભા હોય, અનંત મુક્તોને લઈને ભગવાન સ્વામિનારાયણ આવ્યા હોય. એ મુક્તો કોઈ સાધુ સ્વરૂપમાં, કોઈ ભક્ત સ્વરૂપમાં ચારે બાજુ વિતળાયેલા હોય અને આ દેહ છૂટતો હોય, આ જગત માંથી વિદાય લેતા બસ એવું દિવ્ય ભવ્ય જીવન થવું જોઈએ. એમનામ જીવન છે, એમનામ જીવન છે. આવે અંત સમોસ ભક્ત જનને સંતોષ મી પે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતિ વાર્તા પ્રભુ ની કરે, પ્રીતિ દેહ સુગેહ માં નવ રહે નૃત્ય પ્રભુ માં ઠરે, એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામ માં સંચરે. આનું નામ જીવન છે, આનું નામ જીવન છે. બાકી તો આ જગતમાં કૂતરા બલાળા ભૂંડા બધા જન્મ ધારણ કરે છે અને પાટોને ખૂંદી ખૂંદી જિંદગી પૂરી કરીને લોકમાંથી વિદાય લઈ લે છે. એમાં લોકમાં આવ્યા પછી નહીં હરિભજન, નહીં મંદિરે દર્શન, નહીં પ્રભુના ચરણના ચરણની પ્રીતિ, અને એમને એમ ધંધા બિઝનેસની માટે જિંદગી જીવી જીવી અને વિષય ભોગની પાછળ ગાંડા બની જિંદગી જીવી. એ જીવનની અંદર, એ જિંદગીની અંદર કૂતરા બલાળા ભૂંડાની જિંદગીની અંદર કોઈ ફેર નથી, બે એકવલ છે, બે એક જ સરખી જિંદગી છે. બુધ બુધ આવે તો એ શું, મશક આવે જંતુ શું, સવારથી સાંજ થાય. અને શતાનંદ સ્વામી કહે કાદવમાં હજારો મચ્છરો જન્મે મરી જાય, અરે સવારથી સાંજ થાય પાણીમાં હજારો પરપોટા થાય ફૂટી જાય, પણ એ કાદવમાં જન્મેલા મચ્છરની કોઈ ગણતરી રાખતું નથી, એ પાણીમાં થયેલા પરપોટાની કોઈ ગણતરી રાખતું નથી. એ માણસ દેહ મળ્યા પછી જેને ભગવાન ભજ્યા નથી, આ દેહને છોડ્યા પછી ભગવાન સુધી જે પહોંચી શક્યો નથી, એ તો કાદવમાં થયેલા મચ્છર જેવો છે, પાણીમાં થયેલા પરપોટા જેવો છે. એ મચ્છરો જન્મા તોય શું, મર્યા તોય શું, એ પરપોટા થયા તોય શું, ફૂટ્યા તોય શું, એમ હરિભજન વિનાની જિંદગી. એ માણસ જીવો તોય શું, મર્યો તોય શું, એ જીવો એનો આનંદ નથી, મર્યો એનો શોક નથી, એનો શોક નથી. માટે ભગવાનના ભક્તો નિર્ધાર કરજો, જીવન એવું દિવ્ય ભવ્ય જીવો, એવું દિવ્ય ભવ્ય જીવન જીવવું છે. આપણા જીવનને જોઈને બીજા પાંચ જણાને એવું જીવન જીવવાનો સંકલ્પ થાય, એવું દિવ્ય ભવ્ય જીવન જીવવું છે. સુરત મુનિ કે પ્રતાપસિંહ અદ્ભુત રામાનંદ સ્વામી ઉપદેશ આપ્યો છે, અને અંતમાં રામાનંદ સ્વામીએ ધર્મદાદાને બે મંત્રો આપ્યા છે અને એમ કહ્યું છે, હે ધર્મદેવ, કોઈ મુમુક્ષ આવે તો એને સામાન્ય મંત્ર આપજો, વૈરાગી પુરુષ આવે તો એને તમે આ મહામંત્ર આપજો. ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયના વિશેષતા બતાવું. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગુરુ મંત્ર આપવાનો અધિકાર ધર્મ કુળ સિવાય કદી કોઈને પ્રાપ્ત થયો જ નથી. એમ રામાનંદ સ્વામી થી લઈને તમે ઇતિહાસ તપાસજો, રામાનંદ સ્વામી ધર્મદાદાને અધિકાર આપ્યો છે તમે મુમુક્ષને દીક્ષા આપી શકશો. અને બીજો અધિકાર સિદ્ધ ભગવાન શ્રીહરિને આપ્યો છે, અન્યથા કોઈને નથી આપ્યો. ને તો સમર્થ સમર્થ મુક્તાનંદ સ્વામી જેવા સંતો હતા, ભાઈ રામદાસજી હતા, સુખાનંદ સ્વામી હતા, પણ કોઈને મંત્ર આપવાનો અધિકાર નથી, સિદ્ધો ભગવાન શ્રીહરિને આપ્યો છે. અને ભગવાન શ્રીહરિ એ જ અધિકાર ધર્મ કુળની અંદર સિદ્ધો આચાર્ય મારને અર્પણ કર્યો છે કે તમે આ મંત્ર આપવાની માટે અધિકારી છો. અને જતા જતા કહેતા ગયા છે, તમે પણ ધર્મ કુળની અંદર તમને યોગ્ય લાગે એને અધિકાર આપજો, તમે જેને અધિકાર આપો એ જ અધિકારી. આ મંત્ર આપવાનો અધિકાર અને મંત્ર પ્રાપ્ત કરવાનો અધિકાર એ ધર્મકુળની અંદર જ પ્રાપ્ત થયો છે, બીજા કોઈને પ્રાપ્ત થયો નથી, કોઈને પ્રાપ્ત થયો નથી. ભગવાન શ્રી હરિ કે મેં મારા આચાર્યને મંત્ર આપવાનો અધિકાર આપ્યો છે, ઉત્તરાધિકારી પણ એ જ નક્કી કરશે. એના સિવાય કદાચ હજારો લોકો ભેળા થાય, હજારો સાધુ હરિભક્તો ભેળા થઈને એમ કે હવે આને અમારા આ આચાર્ય, પણ તમારા મોક્ષને ઈચ્છતા હોય તો જિંદગીમાં આચાર્ય માનશો નહીં, જિંદગીમાં આચાર્ય નહીં માનશો. આચાર્ય તો એ જ હોઈ શકે જેની નિમણૂક આચાર્ય શ્રી પોતે કરે. કોઈ સાધુને, યાદ રાખજો, કોઈ સાધુને, કોઈ સંતને ગુરુ મંત્ર આપવાનો અધિકાર નથી. અને શ્રુતિ એમ કે કોઈ સાધુ પુરુષ, યાદ રાખજો, કોઈ સાધુ પુરુષ અન્યને ગુરુ મંત્ર જો આપે છે તો મંત્ર આપનાર અને લેનાર બંનેની અધોગતિ સર્જાય, બંનેની અધોગતિ સર્જાય છે, શ્રુતિનું વાક્ય છે. રામાનંદ સ્વામીને યાદ રાખજો, સાધુ દીક્ષા નહોતી, એની દીક્ષા જ આચાર્ય દીક્ષા હતી, યાદ રાખજો, એની દીક્ષા આચાર્ય દીક્ષા હતી, જેથી કરીને રામાનંદ સ્વામી ભગવા વસ્ત્રો ધારણ ન કરતા, શ્વેત વસ્ત્રો ધારણ કરતા હતા. રામાનંદ સ્વામી જેને દીક્ષા આપતા એ ભગવા વસ્ત્રો ધારણ કરતા, પણ ભગવાન શ્રીને દીક્ષા ત્યાગીની જરૂર આપી, પણ આચાર્યની દીક્ષા આપી છે, જેથી કરીને ભગવાન સ્વામિનારાયણ ભગવા વસ્ત્રો ધારણ નથી કર્યા, એને દીક્ષા પ્રાપ્ત કર્યા પછી પણ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. માટે કહું છું, અધિકાર બીજા અન્ય કોઈને પ્રાપ્ત થયો નથી. માટે કોઈ કોઈ સાધુ ઉઠીને જો દીક્ષા આપે, દીક્ષાને કદી સ્વીકારશો પણ નહીં. સાધુ વર્તમાન ધારણ કરાવી શકે, ગુરુ મંત્ર આપવાનો અધિકાર તો આચાર્ય શ્રી પાસે છે. અદ્ભુત વાત બતાવી છે ને કહ્યું છે, હે ધર્મદેવ આ મારો આપેલો મહામંત્ર એનો તમે જાપ કરજો, તમે તમામ દુઃખમાંથી બહાર નીકળશો. મારે હવે દ્વારકા જવું છે એમ કહી રામાનંદ સ્વામી દ્વારકા બાજુ ગયા છે અને ધર્મદેવ ભક્તિ માતા ફરીવાર છપાઈ આવ્યા છે. પ્રતાપસિંહ એક મહાપુરુષના આશીર્વાદ લઈને આવ્યા છે, જેને લઈને હજારો યજમાનો ફરીવાર જોડાયા છે. ધર્મ અને ભક્તિનું જીવન ફરીવાર સુખ સમૃદ્ધિથી છલોછલ છલકાવા લાગ્યું છે. ધર્મ અને ભક્તિનું ઘર સંપત્તિ જ્યારે છલકાવા લાગ્યું, આ બાજુ રામ પ્રતાપભાઈની ઉંમર 8-1 વર્ષની થઈ, યજ્ઞો પૈતો પૈન બહુ મોટો મહોત્સવ કરાયો, બહુ મોટો મહોત્સવ કરાયો, હજારો સાધુ બ્રાહ્મણોને તેડાવીને ખૂબ દાન દક્ષિણા આપી છે. પણ આ ખ્યાલ પેલા આસુરી લોકોનો આવ્યો, આસુરી લોકોનો મનમાં વિચાર થવા માંડ્યો, આ ધર્મ અને ભક્તિ અને અન્ય દાંતને વેર થઈ ગયું તું, આપણે વેર કરાવી નાખ્યું તું, ફરીવાર સમૃદ્ધ થયા ક્યાંથી, આપણને પોસાય નહીં આવા, ફરીવાર અન્ય દાંતને વેર કરાવીએ તો સાચા આસું, એના માટે શું કરવું? તો કે આગલો આઈડિયા જજમાવીએ. ફરીવાર સાધુઓના રૂપ ધારણ કરી કરી, સાધુઓના વેશ ધારણ કરી કરી ધર્મ અને ભક્તિના આંગણે આવવા લાગ્યા છે. ભિક્ષામ દેહીને ઉભા રે, પ્રસન્ન થયેલા ધર્મ અને ભક્તિ ખૂબ દાન દક્ષિણા આપે, મનોમાં વિચાર કરે પ્રથમ આપણે આંગણેથી સાધુ પુરુષો ખાલી હાથે પાછા ગયા માટે ખૂબ આપો, ખૂબ આપે છે, પણ પ્રાપ્ત થયેલા એ ભિક્ષા વૃત્તિને એને વેચી દઈને એમાંથી દારૂ ખરીદે, માઉસ ખરીદે, વ્યભિચાર આદરો, ફરીવાર ધર્મ અને ભક્તિની આજીવિકા ખલાસ થવા લાગી. ભક્તજનો આ કથા બતાવે છે, કુપાત્રમાં દાન દેવું તે બીજ ખારમાં બહુ રે, વિવેકી નરને એમ વિચારીને જોવું રે. પોઝિશન એ નિર્માણ થાય, ધર્મને આજીવિકા ફરીવાર સાફ થવા લાગી, ધર્મદેવ ફરીવાર દુઃખી દુઃખી થઈ ગયા છે. અતિ જ્યારે દુઃખી થયા, માતા ભક્તિદેવ વિનંતી કરે, પતિદેવ પતિદેવ આ દુઃખમાંથી બહાર નીકળવાનો કોઈ વિકલ્પ કોઈ ઉપાય? પતિદેવ મેં એવું સાંભળ્યું છે કે અનેક શીલવંતી નારીઓએ આ પાપી પેટને કારણે પોતાના શીળોને વેચ્યા છે. કૃપાનાથ માલિક માટે કહું છું, દયા કરો, આ દુઃખમાંથી કોઈ હિસાબે બહાર નીકળાય. અને આપણે જિંદગીમાં મનમાં સંકલ્પ કર્યો નથી કોઈનું ખરાબ થાય, એને બદલે આ વેદના આ દુઃખ, અરે જાજુ તો ન મળે, પેટ ભરાય એટલું અન્ન ન મળે, અરે આ નાનો બાળક ભૂખ્યો સુઈ જાય. પતિદેવ આવું પ્રારબ્ધ આપણું કેમ નિર્માણ થયું? ધર્મદેવ સમજાવે, દેવી દેવી કોઈને તમે આના ગુનેગાર નહીં કરો, કોઈને ગુનેગાર નહીં ગણો. પ્રારબ્ધ કર્મ ધીનો અસ્તિ દેહો વૈ સર્વ દેહિનઃ પ્રાપ્યતે સુખમ દુઃખમ તદ્ય તસ્ય અનુસારતઃ. જીવ પ્રાણી માત્રનું જીવન પ્રારબ્ધને આધીન હોય છે, પોતે કરેલા પ્રારબ્ધ જ પોતાના સુખ અને દુઃખનું કારણ હોય છે. દેવી આપણી જ કઈક એવી ભૂલ હશે જેને પરિણામે દુઃખ પ્રાપ્ત કરવાનો વારો આવ્યો છે. શબ્દ સાંભળીને માં ભક્તિદેવ તો પોક મૂકીએ છે, માં ભક્તિને રડતા જોતાની સાથે ધર્મદેવ સમજાવવા પ્રયાસ કરે, દેવી રડો નહીં, રડો નહીં, સાંભળો, બહુ અદ્ભુત વાત બોલ્યા છે. દેવી એ તો દુઃખમય જગત, આપણે દુઃખ આવ્યું છે એમ નહીં, આ જગત જ આખું દુઃખમય છે. પૂર્વે ભગવાન રાઘવને ક્યાં દુઃખ નહોતું આવ્યું, પાંડવને ક્યાં દુઃખ નહોતું આવ્યું દેવી? અને યાદ રાખો, જીવનની અંદર જેમ સુખ નિત્ય નથી એમ દુઃખ પણ નિત્ય નથી. અદ્ભુત સૂત્ર આપ્યું, સુખ તો નાશવંત છે, દુઃખ પણ નાશવંત છે. હે દેવી, હું બહુ સત્ય કહું છું, અબ ચિંતા છોડો.
સંધ્યા સમે સુરજાય I know.
પર કોઈનું જીવન એવું દેખાતું નથી કે જીવન પર્યંત એને દુઃખમાં ઘડીઓ વ્યતીત કરવી પડ્યો હોય, એવું કોઈનું જીવન દેખાતું નથી. પ્રત્યેક પળ સુખમાં વ્યતીત થયો હોય. દેવી, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, ક્યારેક દુઃખ તો ક્યારેક સુખ. સંધ્યા સમયે સૂરજ અસ્ત થાય છે, પણ પ્રભાતે એનો એ સૂરજ પાસોળે કળાઈ ખીલે છે. આપણે દુઃખ આવે એમ નહીં, માં જાનકીને પણ ક્યાં ઓછું દુઃખ આવ્યું હતું. પલંકા ઉપર વિજય પ્રાપ્ત કરતા વળી પાછું સુખ થયું. પાંડવોને પણ 13-13 વર્ષ સુધી દર દર ભટકવાનો વારો આવ્યો હતો, પણ કુરુક્ષેત્રના મેદાનમાં વિજય પ્રાપ્ત કર્યો, ફરીને સુખ થયું. માટે ધીરજ ધારણ કરો, ધીરજ ધારણ કરો. માં ભક્તિ ધા પોકાર રડી પડ્યા, પતિદેવ તમારું પુરુષનું હૃદય છે એટલે આપ સહન કરી શકો, મારું તો અબળાનું શરીર છે. પતિદેવ આ દુઃખ હવે મારાથી સહન થતું નથી. અને એ જ વખતે ધર્મદેવને પિતા બાલ શર્માના શબ્દો યાદ આવ્યા, બેટા ધર્મ જીવન એવું ક્યારેક દુઃખમાં ઘેરાઈ જાય જેમાંથી નીકળવાનો રસ્તો ન જડે તો આપણા કુળદેવ હનુમાનજી છે, હનુમાનજીને આરાધના કરજો. ચાલો દેવી આપણે અયોધ્યા જઈએ, હનુમાનજીને આરાધના કરી અવશ્ય એવા દુઃખમાંથી બહાર નીકળી શકશું. આમ નિર્ધાર કરીને અયોધ્યા આવ્યા છે. બરહટ્ટાની અંદર પોતાનું જૂનું મકાન છે, એમાં નિવાસ કર્યો છે. હનુમાન ગઢીએ જઈ અને ધર્મદેવ નિત્ય હનુમાનજીને વિનંતી કરે, પ્રાર્થના કરે, નમસ્તે અંજનેયાય વાયુ પુત્રાય ધીમતે રામ દૂતાય મહતે સુગ્રીવ સચિવાય છે. હે સુગ્રીવના સચિવ, હે રામના દૂત, હે વાયુ પુત્ર, હે મારુતિ નંદન, આ દુઃખમાંથી અમને બહાર કાઢો, દુઃખમાંથી અમને બહાર કાઢો. બબે માસ વ્યતીત થઈ ગયા, પણ હનુમાનજી રાજી થતા નથી. ક્યારેક ક્યારેક સમય ને સંજોગ માણસને ભેડામાં લઈને ત્યારે ઠાકોરજી જાણે કસોટી કરતો ને એવું દેખાય, ઠાકોરજી કસોટી કરતો હોય. બબે માસ વ્યતીત થયા, પરંતુ હનુમાનજી રાજી થયા નથી. આ બાજુ એક દાડો નાનકડા એવા રામ પ્રતાપભાઈ, સંધ્યા ઢળુ ઢળુ થઈ છે. માં ભક્તિની પાસે આવીને માને કે મા, મને ભૂખ બહુ લાગી છે, કંઈક ખાવાનું આપને. માં ભક્તિએ કહ્યું છે, પણ બેટા ઘરમાં ખાય નથી, તમે શું આપું? પણ માં પેટમાં બળતરા બહુ થાય છે. બેટા થોડી વાર ધીરજ ધારણ કરે, હમણાં તારા પિતાશ્રી આવશે, કઈ લાવશે, તને જમવાનું આપીશ. પણ માં મને બહુ બળતરા થાય છે. બેટા પાણી પી લે, અડધો કલાક નીકળી જશે, તારા પિતાશ્રી આવશે. પણ માં પાણી પીવું તો પેટમાં વાગે છે. માં એક કામ કરીને પાડોશીને ત્યાં જઈ અને ત્યાંથી ઉછીનું લઈ આવી આપને, માં મને ભૂખ બહુ લાગી છે. નાટલા શબ્દ સાંભળતા માં ભક્તિની આંખોમાંથી આસોડાની ધારાઓ થઈ છે. બેટા બેટા, તું ઉછીનું માગવાની શું વાત કરશો? આજ કોઈ મારું મોઢું જોવા તૈયાર નથી, ત્યાં ઉછીનું ક્યાંથી આપે? બોલતા બોલતા મતલબ ભક્તિદેવ રડી પડ્યા છે. માને રડતા જોતા રામ પ્રતાપભાઈ માના આંખોના આંસુને લીછા, મામા રડીશ નહીં, માં રડીશ નહીં, આજ પછી જિંદગીમાં મારી કદી માંગણી નહીં હોય ત્યારે આંખમાં આંસુ ભરાયા. અને પુત્ર કહેવાય, મા બાપના આંખોના આંસુને જોઈ ન શકે આનું નામ પુત્ર છે. મા બાપને જે રડાવે તો કપાતર કહેવાય. ભગવાનના ભક્તો યાદ રાખજો, યુવાનો તમામને ટકોર કરું છું, ગમે તેટલું તીર્થ કરશો, ગમે તેટલું દાન કરશો, ગમે તેટલું વ્રત કરશો, ભજન કરશો, પરંતુ ઘેરે બેઠેલા તમારા મા બાપ જો તમારા પર રાજી નહીં હોય તો તમારી કરેલી તમામ સાધના નિષ્ફળ જશે. માટે કથાને સાંભળ્યા પછી યુવાનોને ખાસ ભલામણ કરું છું, કદાચ વડીલોનો સ્વભાવ તમને ગમે ન ગમે, પરંતુ તેમ છતાંય સ્વભાવને નહીં ગણી, બહુ આશાએ તમને ઉછેરીને મોટા કર્યા છે. અરે, એના મનમાં અખંડ સંકલ્પ હતા, અમારા સંતાનો મોટા થશે, અમને સાચવ છે, મારું ગઢપણ એનું પાલન પોષણ કરશે, અનેક આશાએ તમને ઉછેર્યા છે. માટે ખાસ ભલામણ કરું છું, જિંદગી આખી વડીલોને અમાન્ય રાખજો, વડીલોની મર્યાદા રાખજો, વડીલોને આજ્ઞામાં વર્તજો, વડીલોને રાજી કરીને કાર્ય કરવા એવા સંકલ્પ રાખજો. કદાચ તમારી વાત સાચી હોય, વડીલોને વાત ન મનાતી હોય, વિનંતી કરીને સમજાવવા પ્રયાસ કરજો, સમજાવીને રાજી કરીને પછી કાર્યનો પ્રારંભ કરશો. જિંદગીમાં વડીલોની આમન્યનો ત્યાગ નહીં કરશો. આજ રામ પ્રતાપભાઈ માતા ભક્તિદેવીની આંખોના આંસુ લૂછતા કે મામા, જિંદગીમાં આજ પછી તારી આંખોમાં આંસુ આવે એવી મારી માંગણી નહીં હોય. કોને પુત્ર કહેવાય સત્સંગ જીવન બતાવે, કોને પુત્ર કહેવાય શ્રીમદ સત્સંગ જીવનજી, એમ શ્રીમદ ભાગવતનો ચોથો સ્કંદ બતાવે. નાના એવા ધ્રુવ ઉતાન પદની પાસે ઉતાન પદની ગોદમાં બેસવા જે પ્રયાસ કરે, સુન રુચિએ રોક્યા છે ધ્રુવ, ઉતાન પદની ગોદમાં બેસવાને માટે અધિકારી નથી. ઉતાન પદની ગોદમાં જો તારે બેસવું હોય તો તારે મારી કુખે જન્મ ધારણ કરવો પડે. તે તો દાસી સુ નીતિની કુખે જન્મ ધારણ કર્યો છે. ધ્રુવજી આ શબ્દ સાંભળી ન શક્યા. રડતા રડતા માતા સુનીતિની પાસે આવ્યા છે, માને ભેટી પડ્યા છે. માને કહ્યું, માં માં તું મને સત્ય કહે તો રાજાની રાણી છો કે રાજાની દાસી છો? માં હું રાજાનો કુંવર છું કે પછી દાસીનો દીકરો છું? આજ હું રાજ્યમાં ગયો હતો, મારી માં સુરુચિએ કહ્યું છે તારી માં તો દાસી છે, તો દાસીનો દીકરો છો. શબ્દ સાંભળતા સુનીતિની આંખોમાં પણ આંસુ ભરાણા છે. રડતે નેત્રે કહ્યું છે, બેટા બેટા હું છું તો રાજાની રાણી, તું છો તો રાજાનો કુંવર, પણ સમય અને સંજોગે મને દાસી બનાવે છે, તને દાસીનો દીકરો બનાવ્યો છે. બેટા સાંભળ, તારી માં સુરુચિ તો મને દાસી તરીકે સ્વીકારવા તૈયાર છે, પણ તારા પિતા ઉતાન પાત તો મને દાસી તરીકે સ્વીકારવા તૈયાર નથી. બોલતા બોલતા સુનીતિની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ છે. અને સુનીતિને રડતા જોતાની સાથે નાના ધ્રુવે સુનીતિની આંખોને આંસુને સાફ કરતા કહેતા કીધું, માં માં રડીશ નહીં, માં રડીશ નહીં, તુજે રોની કે કોઈ આવશ્યકતા નહીં, આખી તું ધ્રુકી માં હો. માં મેં આજે પ્રતિજ્ઞા સે બદ્ધ હોતા હું, આ તેરા જીતના અપમાન હો રહા હૈ ઉસે યદિ મેં તુજે એક દિન લાગીના માન દિલાઉ તો મેરા નામ ધ્રુવ નહીં. માં તુજે રોવાની કોઈ જરૂર નથી, માં મને રસ્તો બતાય, બસ આ દુઃખ માંથી બહાર કેમ નીકળાય? અને સુનીતે કહ્યું છે, બેટા દુઃખમાંથી બહાર નીકળવું હોય તો પરમાત્માના ચરણાર વિની સિવાય બીજો વિકલ્પ નથી. બેટા જગતની પાસે તો હાથ લાંબો કરીશ ને તો કાંડા કાપી લેશે, બસ પરમાત્માની આરાધના કરી લે. માટે વારંવાર કહું છું ભક્તજનો, જીવનના દુઃખમાંથી બહાર નીકળવા માટે પરમાત્માની આરાધના સિવાય બીજો વિકલ્પ નથી. જીવન જ્યારે દુઃખમાં ઘેરાઈ જાય ને ત્યારે પ્રભુની પાસે બેસી વંદુના 8 પદ બોલશો, ભગવાન રાજી થશે, દુઃખમાંથી માખણમાંથી મોળો કાઢે કાઢી નાખશે. ભક્ત ચિંતામણીનો પાઠ કરજો, ભગવાન શ્રીનું વન વિચરણ વાંચજો, જીવનમાંથી દુઃખ જાશે, સુખની પ્રાપ્તિ થશે. સુરત મુનિ કે પ્રતાપસિંહ રામ પ્રતાપભાઈને મહાપ્રયાસે સમજાવી માતા ભક્તિ દેવી સોડ આવ્યા છે. આ બાજુ સંધ્યા ઢળી ગઈ, ધર્મદાદા ઘેરે આવ્યા છે. ધર્મદાદાને આવેલા જોતાની સાથે માં ભક્તિએ પ્રશ્ન કર્યો, પતિદેવ કોઈ વ્યવસ્થા? હનુમાનજી દર્શન દીધા. ધર્મદાદાએ નકારમાં માથું ધુણાવી દેવી, કોઈ રસ્તો મળ્યો નથી. નાટલા શબ્દ સાંભળતા ભક્તિ દેવી ધા પુકારી રડી પડ્યા છે, પતિદેવ પતિદેવ હવે મને આ દુઃખનો આરો નથી દેખાતો, દુઃખનો આરો નથી દેખાતો. ધર્મદેવી ધીરજ આપે, દેવી ધીરજ ધારણ કરો, ધીરજ ધારણ કરો. પતિદેવ પણ કેમ ધીરજ ધારણ થાય? ગળા સુધી ડૂબેલા ને કોઈ એમ કે ધીરજ રાખ, ધીરજ રાખ તો ધીરજ દે, પણ માથા સુધી ડૂબી ગયા પછી ધીરજ કેમ રહે? ભક્તિદેવી રડી પડ્યા છે. મહાપ્રયાસે ધર્મદેવી માતા ભક્તિદેવીને સમજાવ્યા છે. એક ઓરડામાં સોડાવ્યા છે, બીજા ઓરડામાં ધર્મદેવી સુતા છે. પણ માતા ભક્તિદેવી રામ પ્રતાપભાઈ સુઈ ગયા છે. ખ્યાલ આવતા અત્યાર સુધી ધીરજની વાતો કરનાર ધર્મદાદા પણ ધીરજ જાણે હારી ચૂક્યા છે. ઢોલિયામાં બેઠા થઈને બે ગોઠણ વચ્ચે માથું ટેકવી નાનું બાળક રડે, માં ધર્મદેવ રડી પડ્યા છે. હનુમાનજીને વિનંતી કરી રહ્યા છે, હે હનુમંત, હે હનુમાન, અમારું કાંડું અમારા પિતાશ્રી તમને સોંપ્યું હતું, કાંઈક દયા કરો, કાંઈક દયા કરો. ધર્મદેવની આંખોમાં પણ આજ આંસુ સમાતા નથી. નાનું બાળક રડે, માં ધર્મદેવ રડી રહ્યા છે. ધર્મદેવ સ્વામી હિંમત હારી ગયા છે. Yeah. મજબૂરી માણસને પહાડ જેવા માણસને પણ ભાંગીને ભૂકો કરી નાખે, પથ્થર જેવા હૃદયને પણ મજબૂરી પીગાળે દેતી હોય છે, બલભયા ધીરજવાની ધીરજ પણ મજબૂરીને આગળ ખલાસ થઈ જતી હોય છે. નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી. આ જગતમાં ઘણા બધા પ્રકારના દુઃખો હશે, ઘણા બધા પ્રકારના દુઃખો હશે, પણ દારિદ્રપણા જેવું કોઈ દુઃખ નથી, દારિદ્રપણા જેવું કોઈ દુઃખ નથી. દર્દ થાય ને તો વ્યક્તિ એકલો પીડાતો હોય છે, પણ દારિદ્રપણું જ્યારે લાગુ પડે ને ત્યારે આખો પરિવાર બિચારો કચડાઈ જતો હોય છે, આખો પરિવાર કચડાઈ જતો હોય છે. આ ધર્મદેવ જેવા ધીરજના ધરતલ પુરુષ આ ધીરજ હારી ચૂક્યા છે, બે ગોઠણ વચ્ચે માથું ટેકવીને રડી પડ્યા છે. હે હનુમંત, હે હનુમંત, કાંઈક દયા કરો, કાંઈક દયા કરો, અમારા પિતાના વચનથી આજ તમને આજીજી કરી છે, કાંઈક દયા કરો, કાંઈક દયા કરો. અને બતાવશે એ જ વખતે હનુમાનજીએ દર્શન આપ્યા છે, દર્શન આપીને કહ્યું છે, પિતાશ્રી આપ ચિંતા છોડો, આપ વૃંદાવન જાઓ, તમારું તમામ દુઃખ નાશ પામશે. આટલું કહી હનુમાનજી અદૃશ્ય થયા છે. ધર્મદાદા જાગ્રત બની સવારમાં માતા ભક્તિદેવીની બધી ઘટના કીધી છે. રામ પ્રતાપભાઈને મોસાળ મૂકીને વૃંદાવન જવા ઉપડ્યા છે. દસ દાડે નિમિક્ષણ ક્ષેત્રમાં પહોંચ્યા છે, બે માસે વૃંદાવન આવ્યા છે. પ્રતાપશી વૃંદાવનની અંદર ગૌરધનને પ્રદક્ષિણા કરતા હોય, હરિચ્છા તો એ જ વખતે દુર્વાસા મુનિના શાપથી શાપિત બનેલા હજારો મહર્ષિઓ પણ અહીંયા આવ્યા છે. હરિચ્છાથી પરસ્પર ઓળખાણ થઈ ગઈ, ઓહો આ તો ધર્મ અને ભક્તિ છે, ધર્મ ભક્તિ ઓળખી ગયા, ઓહો આ તો ઋષિ મહર્ષિઓ છે. એકબીજાના કુશળતાના સમાચાર જ્યારે પૂછ્યા છે, ધર્મ ભક્તિના દુઃખને જોઈને મહર્ષિઓ રડી પડ્યા છે, અને મહર્ષિઓના દુઃખને જોઈને ધર્મ અને ભક્તિ રડ્યા છે. ઋષિ મહર્ષિઓ કહેવા લાગ્યા, ધર્મદેવ દુર્વાસા મુનિનો શાપ સત્યનો આશીર્વાદ કેદી હાચો થશે, આ દુઃખમાંથી કેદી બહાર નીકળશું. ધર્મદેવ કે ધીરજ રાખો, ધીરજ રાખો, જેને શાપ આપવાની સામર્થ્ય હોય, જેનો શાપ સત્ય થતો એનો આશીર્વાદ પણ એક ને એક દાડો જરૂર સત્ય થશે. આપણું ભજન ઘટે છે, ભજન આરંભો, જેથી કરીને દુઃખમાંથી બહાર નીકળાશે. અને ધર્મદેવના કહેવાથી ફાગણવદી બીજને દિવસે વિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. કેટલાક શ્રીમદ ભાગવતનો દશમા સ્કંદ પંચમા સ્કંદ એનો પાઠ કરે, કેટલાક નારાયણ નારાયણ નામનો જાપ કરે, કેટલાક કૃષ્ણ કૃષ્ણ નામનો જાપ કરે, કેટલા વાસુદેવ મહાત્મયનો પાઠ કરી રહ્યા છે. આમ ને આમ દિવસ પછી દિવસ વ્યતીત થવા લાગ્યા. ફાગણ પૂરો થયો, ચૈત્ર પૂરો થયો, વૈશાખ બેઠો, વૈશાખ સુધી એકાદશી આવી છે, પરંતુ તેમ છતાંય પ્રભુએ દર્શન ન દીધા. પરિવાર બધા હિંમત હાર્યા છે, ધર્મદેવને કહેવા લાગ્યા છે કે લાગે છે કે કદાચ દુર્વાસા મુનિનો આશીર્વાદ સત્ય નહીં થાય, પણ ધર્મદેવને અજબ ગજબનો વિશ્વાસ છે. આ ભૂલો એ વાતને મને પૂર્ણ વિશ્વાસ છે, તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. સ્વયં નારાયણે કીધું છે, હું તમને આ દુઃખમાંથી બહાર કાઢવા માટે આવીશ, માટે જરૂર આવશે. ભગવાનના ભક્તો માટે વારંવાર કહું છું, પોસાય તે પોઝિશન નિર્માણ થાય. આખી દુનિયા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તો ભલે ઉઠી જાય, પણ ભગવાન ઉપરથી વિશ્વાસને ઉઠવા નહીં દેશો. ભગવાનની ઘેરે દેર છે પણ અંધેર નથી, દેર છે પણ અંધેર નથી. એક કવિતા મને યાદ આવે છે, આમ ભણતા ને ત્યારે આવતી, બહુ મને ગમે છે માટે કહું, અદભુત ઘટના, અદભુત કહાની છે. એક વાર સંધ્યા સમય હોલો ને હોલી બંને એક વૃક્ષના ઉપર બેઠા હોય, સંધ્યા જયારે ઢળું ઢળું થઈને ત્યારે હોલો ને હોલી ઉડવાનો જ પ્રયાસ કરતા હોય, અને કવિ એમ લખ્યું, ઉડે જાનકી બાસ સિચાન ગહી તબ ખીચ કે બાણ રહ્યો ભીલરી. હોલો ને હોલી જા ઉડવાની તૈયારી કરતા ત્યાં આકાશ માર્ગે ચક્કર ચક્કર કરતો બાજ આવતો દેખાયો, અને હોલા ને હોલી ને પકડવાની તૈયારી કરી રહ્યો છે. હોલા ને હોલીએ નક્કી કર્યું, આપણે નીચેથી સરકીને ભાગી જઈએ, પણ જ્યાં નીચેથી ભાગવાની તૈયારી કરી, અને કવિ એમ લખે, ઉડે જાનકી બાસ સિચાન ગહી તબ ખીચ કે બાણ રહ્યો ભીલરી. નીચેથી જ્યાં જવાની તૈયારી કરી તો એક ભીલ હોલા ને હોલી નિશાન તાકીને બરાબર ઉભો છે. હવે કમાન માંથી બાણ છૂટે બસ એટલી જ વાર છે. અને આ ઘટના જયારે ઘટી એ વખતે તબ બપુરી હોલરી પીયુષ બિનવે અબ આયો મરનો સમરો હરરી. હે હોલા, હવે મોત આંબી ગયું છે, હવે આમાંથી બચાવનારો આપણને કોઈ જ નથી, બચાવી શકે તો એક ભગવાન બચાવે. માટે બધાની આશા છોડ, હવે બચ્ચાને ભૂલી જા, માળાને ભૂલી જા, કુટુંબી બધાને ભૂલી જા હોલા, હવે પરમાત્માની આરાધના કરવા માટે મનને છોડી દે. કદાચ ઠાકોર ઈચ્છા કરશે તો બચાવી પણ શકશે, બચશું નહીં તો મુક્તિ થશે. અને હોલીની વાત સાંભળીને હોલા હોલી બંને આંખે વેચીને હરિનું નામ રટન શરૂ કર્યું છે. અને કવિ એમ લખ્યું, તત્કાલ એકાલ ભયંગ ડંશો. આ બાજુ હોલા ને હોલીએ ભગવાન પર વિશ્વાસ મૂકીને ભજન નો જે પ્રારંભ કર્યો, એ જ વખતે જે જગ્યાએ પેલો પારધી ઉભો તેની બાજુમાં જ સર્પ ને રહેવાનું દર હતું, એમાંથી સર્પ બહાર નીકળ્યો. તત્કાલિકાલ ભયંગ ડંશો, એ સર્પ નીકળી અને સીધો પેલા પારધી ને કરડ્યો. તત્કાલિકાલ ભયંગ ડંશો, છૂટબાન લઈ બાજન કો. આ બાજુ સર્પ કરડતાની સાથે પેલો પારધી મરાણો, પણ સર્પ કરડતાની સાથે હોલાનો હોલી નિશાન તાકીને પેલો પારધી ઉભો હતો. પરંતુ અચિંતા સર્પ કરડતાની સાથે નિશાન ચૂકાયું, હાથમાંથી બાણ તો છૂટ્યું, પરંતુ છૂટેલું તીરકામ તો હોલા હોલી ને વાગતા સીધું જ પેલા બાજને વાગ્યું. તત્કાલિકાલ ભયંગ ડંશો, છૂટબાન લઈ બાજન કો. આ બાજુ સર્પ કરડતાની સાથે પેલો પારધી મરાણો, અને આકાશ માર્ગે ચક્કર ચક્કર કરતો આવતો બાજ બાણ વાગતાની સાથે મરાણો. કવિ આગળ અદ્ભુત વાત લખી, જીનકો રખે ગોપાલ ધની ઉનકો બલવંત કહા કરની. અરે રખે વાળી નો કરનાર ભગવાન હોય, એનું કોણ બગાડી શકે. વો શમા ક્યા બુજે જિસકી રોશન ખુદા કરે. અરે કયા પવન ની તાકાત છે જેની બાજુમાં બેઠો બેઠો ઠાકોરજી વાટ હંકોરતો હોય, વાટ હંકોરતો હોય, એ વાટ ને કયા પવન ની તાકાત છે બુજાવી શકે, બુજાવી શકે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, યાદ રાખજો, ધર્મકુળ ની વાટ સ્વયં ભગવાન સ્વામિનારાયણ હંકોરી રહ્યા છે, સ્વયં ભગવાન સ્વામિનારાયણ હંકોરી રહ્યા છે. અને તો આ વાત જિંદગીમાં કોઈ દી ન બને, જિંદગીમાં ન બને, હાર પછી સમાજ હારે હોય કોઈ દી ન બની શકે, કોઈ દી ન બની શકે. હાર દેખાણા પછી, પણ હાર દેખાણા પછી સમાજ તૂટવાને બદલે દિવસે દિવસે વધતો જાય, વધતો જાય, વધતો જાય. આ દેખાડે છે સ્વયં ભગવાન સ્વામિનારાયણ વાટને હંકોરી રહ્યા છે, હંકોરી રહ્યા. ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે, અરે વાવાઝોડાને પોસાવી થપાટો મારે, પણ ચિંતા કરશું ને આ વાટને, આ દીપને હું બુજાવા નહીં દઉં, આ દીપને હું બુજાવા નહીં દઉં. આ દીપના માધ્યમથી જ હું એક દાડો અજવાળા પાથરીશ, અજવાળા પાથરીશ, અને એ અજવાળાના માધ્યમથી હજારો લોચન રહિત વ્યક્તિને લોચન મળશે અને મુક્તિનો દરવાજા સુધી હું પહોંચાડી દઈશ. તમે ચિંતા છોડજો, આની વાટનો હકોનારો હું સ્વયં પોતે છું. ને તો કોઈ દાડો શક્ય ન બને આટલા સમય પછી, ને તો બધી સત્તા જેના હાથમાં, બધી સંપત્તિ જેના હાથમાં, અને સંપ્રદાયના કેટલા સાધુઓ દેખાય એમાંથી મુઠ્ઠીભર આપણી સાથે હોય, અને તેમ છતાં દિવસે દિવસે સમાજ વધતો જાય, વધતો જાય. રમડા આવ્યા છે, ભક્તોને ખબર હશે, પરમ પૂજ્ય લાલજી મારનો 36મો જન્મદિવસ ઉજવાતો હોય, અને લાખો લોકો ઉમટી વેડ્યા, લાખો લોકો ઉમટી વેડ્યા. આ વાત બતાવે છે સ્વયં ભગવાન સ્વામિનારાયણ વાતને હંકોરી રહ્યા છે, વાતને હંકોરી રહ્યા છે. આજે જે લોકો વાટને બુજાવવા મહેનત કરતા હતા એના મનમાં પણ આમ થવા માંડ્યું છે, એને પણ ડર લાગવા લાગ્યો છે કે આ વાટ નહીં બુજાય, આ દીપ નહીં બુજાય, એમ એને હા પડવા માંડે છે. આ દીપ નહીં બુજાય, બુજાવાને બદલે જેમ જેમ આને ઠારવા પ્રયાસ કરે તેમ તેમ વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. કાલે મેં કેસેટમાં જે વાત સાંભળી એ વાત બતાવું તમને. એમાં એક જણો ઉભો થઈને બોલ્યા કે આપણી પાસે 98 લાકડી છે, એની પાસે તો બે જ છે ગરડા ને સરદાર, બે લાકડી છે, અને 98 લાકડી કેમ નથી પકતી? ત્યારે એક જણો બોલ્યો, બેહીજા નીચે બેહીજા, તાર નથી બોલવાની જરૂર. કે આ વાત બતાવે છે ધર્મકુળ ની વાત ને, એ દીપ ને સ્વયં ભગવાન સ્વામિનારાયણ પ્રજ્વલિત કરી રહ્યા છે, એનું દિવેલ સ્વયં સ્વયં ભગવાન સ્વામિનારાયણ પૂરી રહ્યા છે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, બહુ સાચું કહું છું, બહુ સાચું કહું છું, ભગવાન સ્વામિનારાયણે પોતે પ્રસ્થાપિત કરેલ ધર્મકુળ અને આચાર્ય પદ એની ગરિમા દુનિયાના છેડા છેડા સુધી પહોંચાડવી છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગંત વિજય કરી અને દુનિયાના છેડા છેડા સુધી પહોંચાડવો છે. આના સંપ્રદાયનો દિગંત વિજય તો જ થાય, એને સ્થાને બિરાજમાન આચાર્ય પદની ગરિમા વધે તો દિગંત સુધી આનો વિજય પ્રાપ્ત થાય, ને તો વિજય કદી સંભવિત ન બને. પણ 100 વર્ષથી આ પદ ઉપર કુહાડા મરાણા, જેને કારણે આ પદને ઢાંકી દેવામાં આવ્યું હતું, દાટી દેવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણ મનમાં વિચાર કર્યો, આ પદની ગરિમા ફરીવાર મારે ટોપ લેવલ સુધી પહોંચાડી કેમ પહોંચાડો, એમ કેમ કરીને પહોંચાડો. અને ભગવાન સ્વામિનારાયણ નાટક કર્યું છે, યાદ રાખજો, નાટક કર્યું છે, જાણી જાણી નાટક કર્યું છે. મારા આચાર્યનો દિગંતમાં મારે જય જયકાર કરવો છે, જે સમુદાય મારા આચાર્યશ્રીની સાથે છે એને તાકાત એવી આપું જેને કારણે એ ચારે બાજુ ફેલાવો કરી શકે. ભગવાન સ્વામિનારાયણ એને તાકાત આપી, જેને લઈને એને ફેલાવો કરો. સંતો હરિભક્તોને પ્રેરણા કરી, હજારો ભક્તો બળ્યા. ભગવાન સ્વામિનારાયણ વિચાર કર્યો, પણ જેના હૃદયમાં આચાર્યનું સ્થાન નથી એને શું કરવું? ભગવાન સ્વામિનારાયણ કીધું, નકલ તો નકલ પણ એક ફેરી પસ્થાપન કરી દઉં કે આચાર્યને બાને ઠેર ઠેર ફરી આનો નહીં તો એનો પણ આચાર્ય પદનો મહિમા ઠેર ઠેર ગાશે, અન પછી પદને ભૂસાડી દઈશ. અન પછી કોઈ એમ નહીં કહી શકે, દુનિયા એમ કહે છે કાલ તેમની આચાર્યનો મહિમા કહેતા આજ ક્યાં ગયા, અને દિગંતમાં આચાર્યનો મહિમા વ્યાપી જશે અને એ મહિમા દુનિયાના છેડા છેડા સુધી પહોંચી જશે. બાકી ઉપદેશના માધ્યમથી હવે દિગંત સુધી નહીં પહોંચે, મારે આમાં સંઘર્ષ ખેલવો પડશે. સંઘર્ષ ખેલાણા વિના દુનિયાના છેડા છેડા સુધી આ પદ નહીં પહોંચી શકે. સ્વયં ભગવાન સ્વામિનારાયણ સંઘર્ષ ખેલાયો છે, સંઘર્ષ ખેલાયો છે, અસલ કે નકલ, પણ મહિમા આજે એનો જ વધારો મહેનત છે, એનો જ મહિમા વધારો મહેનત છે. ભગવાન સ્વામિનારાયણ કે અસલ કે નકલ, પરંતુ ગરીમાં તો આચાર્ય પદની ગવાઈ રહી છે, બસ તારે મારે એ જ કરાવવું છે, એ જ કરાવવું છે. અને પછી એક વ્યક્તિ એવો નહીં હોય આ ગરીમાને ન સમજે, અને પછી ભગવાન સ્વામિનારાયણ એવો પલટો મારશે. કારણ કે પરમ પૂજ્ય લાલજી મહારાજ જેના વેરી ઘાવ વખાણે આવી મહા પ્રતિભાશાળી પુરુષ છે, યાદ રાખજો, એક દાડો સંપ્રદાયના તમામ સંતો, મને તો પૂર્ણ વિશ્વાસ છે, એક દાડો સંપ્રદાયના તમામ સંતો અને તમામ આશ્રિત ભક્તજનો આજ એને શરણે રહેલા સંતો અને હરિભક્તો એ કેમ કરે એમ નહીં, પરંતુ રાજીપે કુરાજીપે ને એક દિવસ એવો આવશે, એ પુરુષ એવા છે, એની પ્રતિભા આવી છે. એક દાડો સંપ્રદાયના તમામ સંતો, પરમ પૂજ્ય આચાર્યજી મહારાજ, અરે પરમ પૂજ્ય લાલ મહારાજ જે દાડે ગાદી પર બિરાજમાન થશે ત્યારે રાજીપે સ્વીકાર કરશે, આટલું જ નહીં પણ પરમ પૂજ્ય લાલજી મહારાજની આજ્ઞા પ્રમાણે જીવનને વ્યતીત કરશે, એવો આ સંપ્રદાયમાં એક દાડો દિવસ આવશે. તમામ આશ્રિત ગણો, પુરુષ ભક્ત હોય, નારી ભક્ત હોય, અરે ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, તમામનું લક્ષ્ય બની જશે કે મારે હવે સંપ્રદાયનો દિગંતમાં વિજય કરવા માટે આ પદની ગરિમા અમારે ટોપ લેવલ સુધી પહોંચાડવી પડશે. અને સંપ્રદાયના તમામ ત્યાગીઓ અત્યારે વિદ્યમાન પરમ પૂજ્ય લાલ મહારાજ એ જયારે આચાર્ય બનશે ત્યારે પોતાની તમામ તાકાતનો ઉપયોગ કરી અને પરમ પૂજ્ય લાલજી મહારાજનો જય જયકાર કરવા માટે મહેનત કરશે. આ દિવસને યાદ કરજો, એક દાડો જિંદગીની દિવસ આવી ઊભો રહેશે. સંપ્રદાયના તમામ સંતો પરમ પૂજ્ય લાલ મહારાજનો જ મહિમા ગાતા હશે અને પાસે બેસાડી બેસાડી મુમુક્ષને કહેતા હશે, મોક્ષ જો જોતો હોય તો ધર્મકુળને શરણે જાઓ, એ વિના મોક્ષ નહીં થાય, એમ સંપ્રદાયના તમામ ત્યાગીના મોઢામાંથી શબ્દો નીકળતા હશે. એક દાડો દિવસ એવો આવશે અને એ દિવસ લાવવા માટે આજ ભગવાન સ્વામિનારાયણ સંઘર્ષ સર્જ્યો છે.